en el nombre de Trevis. Elivar, cuestión total, positiva, psiquiatra, una cara de Ignacio, lleva ese paraxe, tiene llanuse, amaduse, tiene vetnace, pirace, mundurance, que chignasuse, tiene potana, agnanmati, que es amjanmati, car, abuse, lleuse, tengo amaduse. સમજાવનાર મળ્યા નથી તેથી તેને વાત સ્પષ્ટ થતી નથી. તેને મૂંઝવણ છે માટે પૂછે છે. જીવને સાધના કરવી નથી તો હું મારી ખોટી પ્રશ્ન પૂછે છે. એ દુશ્કિલા ક્યાં આવી? અરે ભાઈ તું ક્યાં છો તે પહેલાં પૂછ. બીજી વાત પછી. બીજી વાત એ છે કે એને જાણવું છે તેથી પૂછે છે. તેનામાં નમ્રતા છે, વિનય અને વિવેક તત્વનો ત્યાગ છે. એ દલીલ અને તર્ક પણ યોગ્ય રીતે યથાર્થ રીતે અને વિવેકપૂર્વક સાથે સમજાતું નથી. એટલે પોતાની વાત સ્પષ્ટ કરવા દલીલ અને તર્ક. બીજી એ વાત છે કે તેને ગામમાં જીવને મૂંઝવણમાં મૂકવો નથી, સામનો કરવો કે હરાવવો નથી, તેને વાદ વિવાદ કરવાનો તત્વ સમજાય તે માટે.
વારંવાર નમ્રતાપૂર્વક પૂછવાથી તત્વની પ્રાપ્તિ થાય છે. ભગવદ્ ગીતામાં એક મહત્વનું વાક્ય છે, તદવિદ્ધ પ્રણીત પાદ્યન પરિપ્રશ્નેય સેવયા. તમારે તત્વને જાણવું છે ને, તો આ પ્રક્રિયા તદવિધિ એટલે પ્રથમ તું આત્માને જાણ, તે અસ્તિત્વને જાણ, સ્વરૂપને જાણ, પરમાત્મા અને અતિન્દ્રિય તત્વને જાણ, એ પરબ્રહ્મને જાણ. પણ જાણીશ કઈ રીતે? તારી પાસે મૂડી જોઈએ, શું લઈને જાણવા જઈશ? તે માટે કઈ ભૂમિકા અને અવસ્થા હોવી જોઈએ? ભગવદ્ ગીતામાં મહર્ષિ વ્યાસે અદ્ભુત વાત કરી છે. પ્રણિપાદ્યન એટલે અહંકાર છોડી ઝૂકવું. તમે પાણી લેવા ડોલ કૂવામાં નાખો છો, ડોલ સીધી રહેશે તો તેમાં પાણી આવશે નહીં. પણ કૂવામાં ડોલ નાખ્યા પછી એક ઝાટકો મારી ડોલને આડી કરો છો, ઝાટકો મારો એટલે ડોલ ઝૂકી અને પછી તેમાં પાણી ભરાય. પાણી આવતા વાર નહીં લાગે, પણ ડોલને ઝુકાવતા વાર લાગે, તેમ જ્ઞાન આવતા વાર નહીં લાગે. પરંતુ અહંકાર ગાળવામાં મહેનત છે. બરફ ઓગળી જાય, કરા ઓગળી જાય, પણ આપણો અહંકાર ઓગળતો નથી. જેવો અહંકાર ઓગળ્યો તેવું જ્ઞાન પ્રાપ્ત થયું. જે જાણતો નથી તેને અહંકાર ઓગળવાનો પ્રશ્ન નથી. જે એમ માને છે કે હું બધું જાણું છું તેને અહંકાર ઓગાળવામાં ઘણી મુશ્કેલીઓ છે. ભૂતિ હરિએ પણ મજાની વાત કરી છે. અજ્ઞાની છે તે જાણતો નથી, તે બહુ નમ્રતાથી વાત કરે છે કે હું કંઈ પણ જાણતો નથી.
ઓમ. અજ્ઞાની છે જે જાણતો નથી, તે બહુ નમ્રતાથી વાત કરે છે કે હું કંઈ પણ જાણતો નથી અને તમારી પાસે જાણવા માટે આવ્યો છું. જે જાણતો નથી તેને સહેલાઈથી સમજાવી શકાય, પરંતુ થોડું જ્ઞાન પ્રાપ્ત કરીને હું જ્ઞાની છું એવા અહંકારથી જે પકડાઈ ગયો છે તેને ખુદ બ્રહ્મ આવે તો પણ જ્ઞાન આપી શકે નહીં. તો જ્ઞાન મેળવવા ઝૂકવું પડે. અહીં શિષ્ય ગેલો છે. ચોથી વાત, અહીં શિષ્યનું મન ખુલ્લું છે, તેના બાણા બંધ નથી. તે સત્ય આવે તેને સ્વીકારવા તે તૈયાર છે. શિષ્ય જે બોલે છે તે અમને એમ બોલતો નથી પણ આટલી તૈયારી કરીને આવ્યો છે, એને મૂંઝવણ છે, તેથી પૂછે છે કે હે ગુરુદેવ, આપ જે આત્માની, જે અસ્તિત્વની, જે ચૈતન્યની વાત કરો છો એ વિષયક અમને મૂંઝવણ છે, તે આપને કહીએ છીએ, તે આપને કહીએ અને પૂછીએ. તમે જે આત્માની વાત કરો છો તે દ્રષ્ટિમાં નથી આવતો, અમારા જોવામાં નથી આવતો, તે આ આંખ ચક્ષુ દ્વારા દેખાતો નથી, અમારે જાણવો છે જેવો છે. શિષ્યને આમાંથી શિષ્યને આંખથી આત્માને જોવો છે, તેને ખબર નથી કે તે અતિન્દ્રિય છે, તેને જોવાની ક્ષમતા આત્મા નથી. અતિન્દ્રિય એટલે મનની, ઇન્દ્રિયોની, વિચારોની અને શબ્દોની જે પહેલી પાર છે. ઉમાશંકર જોશી એક કડી કહેતા હતા કે ક્ષિતિજની પહેલે પાર, પહેલે પાર એટલે શબ્દોની પહેલે પાર, બુદ્ધિ મન શાસ્ત્રોની પણ પહેલે પાર, એ તત્વ વિદ્યમાન છે અને જ્ઞાનીઓએ તે પ્રગટ અનુભવ્યું છે. પરંતુ જેણે આ તત્વ અનુભવ્યું નથી તેવો શિષ્ય પૂછે છે કે અમારી આંખોથી અમને દેખાતો નથી તો અમે કેમ કહીએ કે આત્મા છે? તમારી બધાની આ જ મૂંઝવણ છે, આત્મા દ્રષ્ટિમાં આવતો નથી તો અમે કેવી રીતે કહીએ કે આત્મા છે? તેને જાણવા માટે આકાર કે કદ હોય તો સુગમતા પડે, રૂપને આંખને જોઈ શકે અને મન પકડી શકે. જેને આકારને આકૃતિ નથી તેને જોવો કેમ? તો એક વાત તે દ્રષ્ટિમાં, તો એક વાત તે દ્રષ્ટિમાં આવતો નથી, બીજી વાત તેનું રૂપ જણાતું નથી તેથી આંખ દ્વારા પણ જોઈ શકાતો નથી, ત્રીજી વાત શબ્દોને જાણવાનું કામ કાન કરે છે, સ્વાદને જાણવાનું કામ જીભ કરે છે, નાક સૂંઘવાનું કામ કરે છે, સ્પર્શેન્દ્રિય ઠંડુ ગરમ ખરબચડું લીસું હળવું ભારે વગેરે જાણે છે, પણ આત્મા છે તેમાં આ પાંચ ગુણો સ્પર્શ રૂપ રસ ગંધ શબ્દ વર્ણ નથી, એટલે સમજવામાં તકલીફ પડે છે. આ પાંચ ગુણો જેનામાં છે તેને કહેવાય છે જળ અથવા પૂદગલ. જળ કહો, પૂદગલ કહો, પ્રકૃતિ કહો, આ બધા એકાથી એકાકી શબ્દ છે. જળ તે નૈયાયિક સદર્શનનો શબ્દ છે, પૂદગલ તે પરંપરા, એ જૈન પરંપરાનો શબ્દ, અને પ્રકૃતિ તે સાંખ્ય દર્શનનો શબ્દ છે. જેની પાસે રૂપ રસ ગંધ વર્ણ છે તેને સહેલાઈથી પારખી શકાય. નાના બાળકો જો સૌ પ્રથમ જીભથી જાણશે, તેને કંઈ પણ આપશો તો તે વસ્તુ મોઢામાં નાખશે, તેને 500ની નોટ આપશો તો તે પણ મોઢામાં નાખશે, જીભના સ્વાદમાં ન આવ્યું તો તે સ્વીકારશે નહીં. પાંચ ગુણો છે તે પાંચ સત્તા છે, આ રૂપ પણ સત્તા છે. આખા જગતમાં જે કંઈ તોફાન છે તે રૂપ પાછળ છે. શું જરૂર હતી રાવણને સીતાજીનું અપહરણ કરવાની? આ રૂપ આકર્ષક અને મોહક છે, પરંતુ જગતમાં એવું એક તત્વ છે જેનામાં રસ રૂપ રસ ધન સ્પર્શ અને શબ્દ નથી. ઓમ.
આધ્યાત્મિક ક્ષેત્રમાં સૌથી મોટી સમસ્યા જો કંઈ હોય તો આપણી પાસે સમર્થ સક્ષમ અને વિકસિત પાંચ ઇન્દ્રિયો હોવા છતાં આપણે આત્માને જોઈ જાણી શકતા નથી. આત્મા છે પણ તે અતિન્દ્રિય તત્વ છે, એટલે શિષ્ય એમ કહે છે કે ગુરુદેવ, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જાણતું રૂપ. તમે કહો છો કે આત્મા છે પરંતુ દ્રષ્ટિમાં આવતો નથી અને રૂપ પણ જાણતું નથી. આજે રૂપ જોવા માટે ઘણા સાધનો છે, ફોટો, ચિત્રપટ, પેઇન્ટિંગ છે, આકૃતિ છે, તમે દૂર બેઠા બેઠા પણ જોઈ શકો. અને હવે તો ફોટા ઉપરથી ઘણું કામ થાય છે, ફેસ રીડિંગ થાય છે. પ્રણિયા પહેલાં ફોટો જોઈને પ્રણે છે, પછી ખબર પડે કે આ ફોટામાં જુદો અને આ પણ જુદો છે. જેની પાસે આ રૂપ નથી તેને કેમ જોવો? બીજો કંઈ પણ અનુભવ નથી. એટલા માટે ગુરુદેવ, અમે આપના ચરણોમાં નિવેદન કરીએ છીએ કે આત્મા નથી, અમારો કદાગ્રહ કે દુરાગ્રહ નથી. જ્ઞાનની પદ્ધતિ એવી છે કે પહેલા વસ્તુનું દર્શન થાય, એટલે દૂરથી કોઈ આવતું હોય તો તમને ઝાંખી થાય કે કોઈક વ્યક્તિ આવે છે, પણ પછી જ્ઞાનમાં નિર્ણય થાય કે ઓહો આ તો આ વ્યક્તિ છે, આ ફલાણા ભાઈ છે. શાસ્ત્રોમાં આત્માનું વર્ણન છે તેમાં ના નહીં, શાસ્ત્રો ખોટા છે તેમ અમારે કહેવું નથી, પણ અમારી પાસે પાંચ ઇન્દ્રિય રૂપ જે સાધનો છે તે સાધનોની મર્યાદામાં આવતો આત્મા આવતો નથી, અમારે સ્વીકારવું કેવી રીતે?
શિષ્ય કહે છે કે ગુરુદેવ અમને તો આ શરીર જ આત્મા છે એમ લાગે છે, શરીરથી જુદો આત્મા છે નહીં, પછી તેના માટે આટલી ચર્ચા કરવી, બુદ્ધિ વાપરવી, અમે આટલી બધી રમણાપોળ શા માટે કરવી? એ જ આત્મા છે, અથવા એમ કહો કે ઇન્દ્રિયો આત્મા છે, શરીર અને ઇન્દ્રિયો જે પ્રવૃત્તિ કરે છે તે પ્રાણના કારણે કરે છે. પ્રાણ એટલે એનર્જી, શક્તિ અને સામર્થ્ય. આપણે ત્યાં માણસ મૃત્યુ પામે ત્યારે તે મરી ગયો કે જીવે છે તે જોવા માટે સારી પદ્ધતિ છે, રૂનું પૂમડું નાક પાસે લઈ જાય, જો પૂમડું હલે તો હજુ કંઈક છે, ન હલે તો હવે કયું. પછી જે મૂકે, શરીર હોય, ઇન્દ્રિયો હોય, પણ પ્રાણ ન હોય તો તમે જીવી ન શકો. આ બધી ઇન્દ્રિયો હોય પણ પ્રાણ શ્વાસોશ્વાસ ન હોય તો બધું નકામું છે. એમ લાઇટની એનર્જીથી ટીવી, પંખા, ફ્રીઝ ચાલે છે, એમ શરીરમાં જે પ્રાણ છે તે શ્વાસોશ્વાસ છે, તેનાથી તે જીવે છે, શકે છે. શ્વાસ નહીં હોય તો જીવી નહીં શકાય. શ્વાસ કિંમતી અને મહત્વ નથી, તે બધાએ એનર્જી આપે છે, બધાને એનર્જી આપે છે. લોકો કહે છે કે કામના દેવતા ઉઠી ગયા, કાનના દેવતા ઉઠી ગયા, આ કાન સાંભળતા નથી. વિજ્ઞાન એમ કહે છે તમારી એનર્જી ત્યાં પહોંચતી નથી. જેમ ગાડીમાં પેટ્રોલ હોય તો જ ગાડી ચાલે, ડ્રાઈવર ગમે તેટલો હોશિયાર હોય, સ્ટેરિંગ બ્રેક ઉપર બરોબર હોય, પણ પેટ્રોલ ન હોય તો ગાડી ન ચાલે. તેમ શ્વાસોશ્વાસ ન હોય તો ઇન્દ્રિયો કામ કરી શકે નહીં. એટલા માટે તો આપણે કહીએ છીએ કે ફલાણા ભાઈના પ્રાણ ગયા. કાઠિયાવાડી ભાષામાં તો મજાનો શબ્દ છે, પાછા થયા, એ આત્મસ્થિતિને જણાવે છે. મર્યો એમ નથી કહેતા, પણ પાછા થયા એટલે ફરી જન્મ્યા. આત્મા નિત્ય છે એ સૂત્ર તેણે જાણ્યો છે. પ્રાણ એ જીવનનું પ્રેરક બળ છે.
યોગ સાધનામાં સૌથી વધારે કામ પ્રાણ અને મન ઉપર થયું છે. પ્રાણ મનને અને મન પ્રાણને ગતિ આપે છે. માટે એમ કહ્યું છે કે શ્વાસોશ્વાસ તે આત્મા છે, તેને જુદો માનવો તે મિથ્યા છે. તો અમને લાગે છે કે શરીરથી, ઇન્દ્રિયોથી કે પ્રાણથી આત્મા જુદો હોય તેમ વાસ્તવિક લાગતું નથી. કોઈ ચિહ્ન હોય તો આત્મા છે એમ ખબર પડે, કોઈ ચિહ્ન તો મળતું નથી. માટે શરીર તે જ આત્મા છે એમ કહેવાય છે કે જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ, જ્યાં જ્યાં ધજા ત્યાં મંદિર છે. હવે આપ જ કહો કે કયું ચિહ્ન છે કે જેનાથી અમે આત્માને જાણીએ? જો આત્મા હોય તો તે કેમ ન જણાય? આટલું વિજ્ઞાન વિકસ્યું, આટલી ભૌતિક પ્રગતિ થઈ, આકાશમાં ગયા, પાતાળમાં ગયા, દુનિયાના ખૂણે ખૂણા ફરી વળ્યા, વિજ્ઞાનને જાણવાનું કઈ બાકી રહેતું નથી. આત્મા હોય તો કોળી કેમ ના કાઢે? ઘડો દેખાય છે, કપડું દેખાય છે, જો આત્મા હોય તો દેખાય નહીં. આના ઉપરથી અમને એમ નિર્ણય થાય છે કે આત્મા નથી.
આ નિર્ણય તમને ઠીક લાગ્યો ને? સાધુઓ, સદગુરુ, મંદિરો, ધ્યાન, જાપ, આ કશાની જરૂર ન પડે. આત્મા નથી તેમ જો સ્વીકાર થાય તો આપણા બધામાંથી મુક્તિ થાય. કોઈ એમ ન કહે કે તમે વહેલા ધ્યાન કરવા ઉઠો, પ્રાણાયામ કરો, દેવવંદન પૂજા વગેરે કરો, શાસ્ત્રો વાંચો, કૌશક કરો, આ બધી ઉપાધિમાંથી મુક્તિ. સૂર્યોદય પહેલા ઉઠવું ન પડે. આત્મા હોય તો તેને મુક્ત કરવા આ બધું કરવું પડે, પણ આત્મા જ નથી માટે મોક્ષનો ઉપાય મિથ્યા છે, ફોગટ છે. છતાં અંતરમાં શંકા થાય છે કે હશે તો દેખાતો કે જણાતો નથી, પરંતુ આત્માની શંકા પૂરી થાય છે, અંતરમાં શંકા છે, તેથી થાય છે કે સમજાવો સદુ તો તેનું સમાધાન થાય એવું કરો, શું છે તે અમને કહો. અમે ખોટા પણ હોઈએ અને અમારી વાત બરાબર પણ ન હોય, જે કહીએ છીએ તે યોગ્ય ન હોય, અમે જાણતા ન હોઈએ, અમારી ભૂલ પણ હોય તો અમને સદુપાય સમજાવો જેથી અમારા મનનું સમાધાન થાય. શિષ્યના પક્ષે જે શંકા હતી તે વ્યક્ત કરી તેનું પૂછવાનું અને કહેવાનું પૂરું થયું. સદગુરુ વાચ હવે સદગુરુ કહેશે, આગળના સૂત્રો હવે પછી લઈશું. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
આજે આ પ્રવચન 39 ની અંદર ગાથા 45-48 ની વાત છે, અને એ છે હવે જે 6 પદની જે સિદ્ધાંતની માંડણી સદગુરુએ કરી એ 6 પદને સમજવા માટે અહીંયા હવે શિષ્ય સાથેનો સંવાદ થાય છે. એ સંવાદ એવી રીતે થાય છે કે ગુરુએ તો 6 પદ બતાવી દીધા છે, હવે એક એક પદ માટે શિષ્ય પોતાની આશંકા રજૂ કરે છે. કેમ કે એક પદ સમજાય એટલા વાત ક્રમશઃ સમજાતી જાય, એક પદ સમજાય તો બીજું સમજાય, કેમ કે પદની માંડણી એવી રીતે થઈ છે કે શું કહ્યું પહેલા, આત્મા છે અને બીજું જે આત્મા છે તે નિત્ય છે. જો નહીં પકડાય તો પછી આ બધું ચાલ્યું જાય છે. જો જે આત્મા છે તે નિત્ય છે, બીજું પદ તો જે છે એ નક્કી થાય પછી ને, જે આત્મા છે જે નિત્ય છે તે કર્મનો કર્તા છે અને તે કર્મનો ભોગતા પોતે છે અને તેનો મોક્ષ છે. બધી વાત સેના ઉપરથી શરૂ થાય છે, એક આત્માનું અસ્તિત્વ નિશ્ચિત થાય એનો સ્વીકાર થાય પછી આ બીજા પદો બેસે. પેલું પદ એમને ભયું ગયું તો નિત્યતાની વાત કર્યા કરે, પણ કોની નિત્યતા એ વાત બેસે નહીં. આત્મસિદ્ધિ એટલી બધી આ શાસ્ત્ર વૈજ્ઞાનિક રૂપે કહેવાય છે, એની શૈલી એટલી બધી વૈજ્ઞાનિક છે, કાર્યકારણનો નિયમ પણ બરોબર જળવાય છે, ક્રમનો નિયમ પણ બરોબર જળવાય છે, અને જો વ્યવસ્થિત રીતે સમજવામાં આવે તો તેમાં કહેલી એક એક વાત જીવને શ્રદ્ધા ઉપજાવે એવી છે. આ કોઈ મેમરી માટેનું લેસન નથી કે ચાલો ભાઈ બધું યાદ રાખવાનું, ગોખી નાખવાનું, પછી ગાથાઓની પરીક્ષા આપવાની કે મને કેટલી આવડે છે, નંબર કે એના ઉપરથી ગાથા બોલી જાય, ગાથા કે એના ઉપરથી નંબર બોલી જાય, સરસ થાય, પણ એને માટે નથી, સમજણ માટે છે. એટલે વાત મૂકી છે શિષ્યની ભૂમિકા જો સમજાય તો સંવાદની ભૂમિકા સમજાય. શિષ્યની ભૂમિકામાં પહેલી વાત મૂકી છે કે શિષ્ય પોઝિટિવ છે, વિધેયાત્મક છે, એને શંકા કરવા ખાતર શંકા નથી, પણ એને મૂંઝવણ છે એની શંકા, અને આ મૂંઝવણ એ જ જીવની જિજ્ઞાસાનું પ્રેરક બિંદુ છે. અનંત કાળનું મૂંઝન ટાળવાનું છે એમ કૃપાળુ દેવે પત્રમાં કહ્યું. જીવને પોતાના સ્વરૂપની ભ્રાંતિ છે, ઓળખ નથી. મોટો પ્રશ્ન જો હોય તો અનાદિકાળથી જેનું અસ્તિત્વ છે, જેનું પરિભ્રમણ છે, એવા જીવને હું કોણ છું એ બાબતથી એ જાણકાર નથી, એ અજ્ઞાન છે. પહેલો પ્રશ્ન જ્ઞાનીઓએ મૂક્યો છે સર્વત્ર, તો પેલો એ જ મૂક્યો છે કે તું છો કોણ. જીવ પાછળની બધી વાત કરે કે મને પરિભ્રમણ છે, ગતિ આ ગતિના દુઃખ છે, યોનિના દુઃખ છે, જે કાયા છે એના દુઃખ છે, એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધી ખાયા છે તો પણ દુઃખ છે. અરે સરવાળો દુઃખનો જ છે આ સંસારનો. આ જીવન એટલે સુખ એ અમે ક્યારેય અનુભવ્યું નથી. જ્યાં ગયા, જે જે ઠેકાણે જન્મ્યા, બધી જ ઠેકાણે અમને તો અનુભવ દુઃખનો જ થયો છે. તો એને માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે પેલા વેલા અસ્તિત્વનું જાણપણું નથી, ભ્રાંતિમાં પરિભ્રમણ થયું છે, અજ્ઞાનમાં પરિભ્રમણ થયું છે, મિથ્યાત્વને કારણે પરિભ્રમણ થયું છે. આ પેલા જાણકારી લે એટલે શિષ્ય પોઝિટિવ છે. આત્મસિદ્ધિની અંદરનો શિષ્યના ગુણ આવે ને એટલે આપણામાં બધું આવી જાય. આ મુમુક્ષુતાના ગુણો છે કે જેને કામ એક આત્માર્થનું બહુ એને બહુ વ્યવસ્થિત છે કે મારે કોઈને પૂછવા ખાતર નથી પૂછવું. પૂછવામાં એને વિનય છે, નમ્રતા છે, આદર છે, વિવેક છે અને પોતે તત્વોનો ગ્રાહક છે. કઈ તત્વ સમજવું છે એટલે એક એનામાં પોઝિટિવ છે, બીજું એનામાં કંઈ ને કંઈ પ્રકારનું જાણવાની ઇંતેજારી છે માટે પૂછે છે. ત્રીજી વાત એ છે કે પૂછવાનો હેતુ સામાજીવને મૂંઝવણમાં મૂકવાનો નથી કે બીજો કેટલું જાણે છે એટલે પોતાનો બુદ્ધિનો વૈભવ બતાવવો, પોતાની ચાલાકી બતાવવી એ નથી. એને કંઈક પોતાની ચમત્કૃતિ બતાવવી નથી, એને તો સરળપણે વસ્તુનું સ્વરૂપ સમજવું છે. એટલે ગીતાનું અહીંયા ઉદાહરણ આપ્યું છે કે તદ વિધિ, તું એને જાણ. વિધિ એટલે જાણ, તદ વિધિ તેને જાણ, આત્માને જાણ. કેવી રીતે જાણી શકીશ તું? તારે આત્માને જાણવો છે એ અર્જુન. જો આત્માને જાણવો હોય તો એની એક ભૂમિકા છે અને એ ભૂમિકા છે પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવ્યા. તું વિનયપૂર્વક આદરપૂર્વક કોઈ જ્ઞાનીના શરણમાં જઈને હું કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરીને પછી જ્ઞાનીના શરણમાં જા. કારણ કે મોટાભાગના લોકોને જ્યારે સાંભળે છે ત્યારે એને પેલા વેલા અહંકારથી પકડાઈ ગયો હોય છે. પોતે જાણે છે એ વિષય ઉપર, પોતાનો જાણપણું નથી, મત પણ છે, અભિપ્રાય પણ છે, માન્યતા છે અને પછી સાંભળવા જાય છે. એટલે સાંભળવા જતી વખતે બેઠો બેઠો શું કરે છે? તુલના કર્યા કરે છે. પોતે જે જાણે છે એની સાથે તુલના કર્યા કરે છે. આ કદી જાણી ન શકે. પહેલી શરત એ છે કે તું કોરો થઈને આવો. પ્રભુ શ્રી આશ્રમની અંદર આવી સાદી વાત કહેતા, જે કોઈ જાય એને કે તારે આત્મા મેળવવો છે ને, તું કોરો થઈને આવો. આત્મા સંબંધી તારી જે કઈ ભ્રાંતિ છે, મત છે, માન્યતા છે, સમજણ છે, આ બધાને પેલા તું છોડી દે અને પછી તું આવ. તારી પાટી ઉપર એટલું બધું લખાયેલું છે, હવે નવો અક્ષર પડી શકે એમ પેલા બધું ભૂસવું પડશે. જીવની મોટામાં મોટી તકલીફ એ તો આ છે કે જ્યાં જ્યાં ગયો છે ત્યાં અહંકારને સાથે લઈને ગયો છે. ઉદાહરણ આપ્યું છે કૂવાનું, ડોલનું, કે પાણી તો છે અને પાણી આવશે પણ ખરું, પણ ડોલને ઝુકાવ્યા વિના નહીં આવે. ઝાટકો મારીને પણ ડોલને ઝુકાવવી પડશે તો પાણી અંદર ભરાશે. એમ આપણા અહંકારને ઝુકાવ્યા વિના તત્વની સમજણ નહીં આવે. એટલે કે છે જ્ઞાન મેળવવા ઝૂકવું પડે છે, અને ઝૂકવું એટલે પોતાનો સ્વચ્છંદ, પોતાનો અહંભાવ, પોતાની જાણકારી વિશેનો મત અને એનો આગ્રહ એને જરા ગૌણ કરવા પડે, એને બાજુ કરવું પડે. આપણી માન્યતાથી આપણે જ્યારે ચાલીએ કે આત્મા આમ જ છે, જેમ કે કોઈ ઘણા માનતા હોય કે આત્મા એક જ છે આખા જગતમાં, હવે એવી ભૂમિકાથી આત્મસિદ્ધિ વાંચવા બેસે. હવે તું જાણસ પછી આમાંથી તને શું મળે જાણવું? જેને એક ભૂમિકા હોય કે હું જાણતો નથી, તો એને જ્ઞાની પુરુષ આત્માનું જે સ્વરૂપ કે છે એ મારે વિચારવાનું છે. પણ એ જ્ઞાનીના બોધ પાસે વિચાર એમ કરે છે કે હું તો જાણું છું. આ મોટો અવરોધ છે, મોટો. અને વારંવાર ચારે બાજુ જ્યાં ડફાડફ કરતા હોય ને, ત્યાં આવા અંદરની તુચ્છ માન્યતાઓ બહુ હોય, મનમાં તોફાન હોય. ચિત્ત ક્યારે શાંત ન હોય. એક વિષયને સમજવા માટે ચિત્તની શાંતતા, ધૈર્યતા, સ્થિરતા જોઈએ. એ નથી હોતી. 50 પ્રકારના પ્રશ્નોથી ઘેરાયેલું ચિત્ત, એનેથી આપણે વસ્તુને સમજવા પ્રયત્ન કરીએ તો વસ્તુ પૂરેપૂરી પકડાય જ નહીં, વેચાઈ જાય, વિખાઈ જાય. વસ્તુનું સ્વરૂપ જ્ઞાનીઓ કે એ રીતે આપણા મગજમાં ન આવે, એ વિખાઈ જાય. બહુ મુશ્કેલી છે. એટલે ત્રીજી વાત કરી છે કે જે જાણતો નથી તે નમ્રતાથી વાત કરે છે. થોડું ઘણું પ્રાપ્ત કરીને હું જ્ઞાની છું એવા અહંકારથી જે પકડાઈ ગયો છે, તેને ખુદ બ્રહ્મ આવે તો પણ જ્ઞાન આપી શકે નહીં. બહુ મહત્વનું વાક્ય છે. કૃપાળુ દેવે પણ સુભાગભાઈને એક પત્ર લખ્યો છે. સુભાગભાઈને એક મુનિ પ્રત્યેનો જરા વધારે આદર ભાવ હતો, એટલે સુભાગભાઈ વારંવાર લખે કે પ્રભુ આપ લીમડી આવો અને પછી આપણે ઓલા મુનિને મળવા દે, એને જરાક સમજાવીએ. એ જો સમજી જાય ને તો એ સંપ્રદાયને આગળ પડતા મુનિ છે, એટલે બધાનું ઘણું આમ થાય. આપણને ઘણો ભાવ આવે કે આ એક સમજી જાય તો એ કેટલાનો બધાને પ્રચાર કરે, પ્રભાવ કરે વગેરે વગેરે. કૃપાળુ દેવે કહ્યું કે મુનિના વિકલ્પમાં તમે પડો નહીં. એ સ્વભાવ તમે મુનિને સમજાવવાની માથાકૂટમાં પડશો નહીં. એ એવી પ્રવૃત્તિમાં પડ્યા છે કે સાક્ષાત તીર્થંકરનું વાક્ય પણ એને ઉપકારી થાય એમ એવી સ્થિતિમાં છે. જગતના જીવોની આ સ્થિતિ છે. સ્વચ્છંદ મતનો આગ્રહ, માની લીધેલી માન્યતા, દ્રષ્ટિરાગ, કોઈને ગુરુ પકડી ગયા કોઈના કહેવાથી કે કોઈ મહત્વનું જોયાથી પકડાઈ ગયા, તો પછી દ્રષ્ટિરાગ એટલો બધો કે વ્યક્તિથી પર ન આવે. આપણે ઉપાસના તત્વની કરવાની છે, વ્યક્તિની નહીં. નમો અરિહંતાણમમાં કોઈ વ્યક્તિ નથી, ઋષભદેવ નથી, શાંતિનાથ નથી, મહાવીર પણ નથી, છતાં બધા અરિહંત છે. જે અનંત ચતુષ્ટયને પામ્યા છે, જેણે પોતાના આત્મ સ્વરૂપમાં લીન થયા છે, એવા તમામ આત્માઓ જે છે આ પદમાં સ્થિત છે. એ પદનું ધ્યાન છે, વ્યક્તિનું નહીં. જે વ્યક્તિમાં ચોંટી પડે છે અને પછી વ્યક્તિની અંદર એ કંઈ જો ઉણપ હોય તો એના લક્ષમાં આવતી. એટલે ત્રીજી ભૂમિકા એણે કહી છે કે એકવાર અહંકાર ઓગાડી નાખવો પડે, અહંકાર ઓગળ્યા વિના અહંકારથી જે ગયો છે એને ખુદ બ્રહ્મા પણ જ્ઞાન આપી શકે નહીં. અને ચોથી વાત, શિષ્યનું મન ખુલ્લું છે. ખુલ્લું મન છે, ખુલ્લું મને કે ભલે મારી પાસે ઘણી ઘણી વાતો આવી છે પણ હું ક્યાંય બંધાયેલો નથી, ક્યાંય નિર્ણિત થયેલો નથી. આપ જે કહેશો એ વાતને સ્વીકારવામાં મારી 100% તૈયારી છે. હું એના ઉપર, તમે જો કહેશો એના ઉપર પ્રમાણિકતા પૂર્વક મારા આગ્રહને બાજુ ઉપર રાખીને, મારી જાણકારીને છોડીને હું એના ઉપર વિચાર કરીશ. આ માર્ગ વિચારણાનો છે, સુવિચારણાનો છે. અને સુવિચારણા એટલે જે વિચારણા ચોખ્ખી છે, એની ભૂમિકા ઉપર કઈ લીપણ નથી, કોઈ છાપ પડી નથી, બીબા પાડ્યા નથી, કોઈ લેપ લગાવ્યો નથી. આ એની શુદ્ધ ભૂમિકા છે, સ્વચ્છ ભૂમિકા છે. અને એને કહે છે આ ખુલ્લું મન છે, એના બારણા બંધ નથી. મોટે ભાગે જગતમાં જીવોને સમજાતું નથી એનું કારણ એ છે કે સત્ય ચારે બાજુ પ્રકાશિત થતું હોય છે, પણ જીવ સત્યને સત્યના સ્વરૂપમાં પકડી શકતો નથી. કેમ કે બંધાયેલું મન એ વાતને એના જે પ્રમાણે કહેવામાં આવે છે તે પ્રમાણે પકડી શકતો નથી. એ રંગ લગાવી દે પોતાના મતનો, પોતાની માન્યતાનો, પોતાના અનુમાન, પોતાનો લેપ લગાવી વસ્તુ યથાર્થ જેમ છે તેમ પકડાય. અને જ્ઞાનીની વિશેષતા એ છે કે જ્ઞાની વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું પ્રરૂપિત કરે, કઈ છુપાવ્યા વિના જેવું છે તેવું કરે, ગમે ન ગમે, ઈચ્છો ન ઈચ્છો, તમે મતને માનો કે ન માનો, જ્ઞાનીને એની ચિંતા હોતી નથી. આત્મા સ્વયં છે, એક સત છે. હવે તમારા મગજમાં ભૂસું ભરાઈ ગયું કે ના પરમાત્માએ ઉત્પન્ન કર્યો છે, હવે આ નીકળે જ નહીં. જ્ઞાનીને કેવું હોય તો શું કે તમને ગમે એ કે તમને ફાવે એ કે, એ જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાની વસ્તુનું યથાર્થ સ્વરૂપ કહેવાય, આ અનુત્પન્ન છે, આ અનાદિથી છે, આને કોઈએ ઉત્પન્ન કર્યો નથી અને આ અવિનાશી છે, આનો કદી નાશ નથી. આ જ્ઞાની કે આપણે કંઈકના પરમાત્માને રમતા રમતા એને આત્મા ઉભા કર્યા, જીવોને પછી રમાયેલા, પહેણાવ્યા, હણાવ્યા, ગરબેગા કર્યા અને ફરી થાકી જશે એટલે ફરી પાછા બધા બોલાવી લેશે, પાછું લઈ થઈ જશે, સંસારનો લઈ થઈ જશે, પૃથ્વીનો લઈ થઈ જશે. મજા આવે વાતો સાંભળવાની, મજા આવે. બહુ જાજો એમાં માનસિક પરિશ્રમ કરવો ના પડે. અને આવી આવી વાત કેવી, અસત્ય કહેવામાં જેટલો આનંદ છે એટલો સત્ય કહેવામાં જીવને આવતો નથી. સત્ય કહેવામાં જોર જોઈએ અને અસત્ય કહેવામાં હું પણ જોઈએ. જરાક અહંકાર હોય એટલે વાતને એકાની હોય તો સત્તર આની કરીને કેવી, અને કહે છે બધા શું કામ, અહમ ભેગો ભળી જાય, વાત કઈક સાંભળી, છાપામાં કઈક વાંચ્યું, ક્યાંકથી કઈક જાણ્યું, એ જાણ્યા પછી બીજાને કહેવામાં એ તપાસણી કરીને વિવેકપૂર્વક ન કહે, પરંતુ જે જાણ્યું છે એની અંદર ઉમેરો કરીને કહે. કારણ કે પોતે માને છે કે બધું બહાર ન આવે, એની આમ જ હોય. હવે પણ મૂળ વાત જ નથી, એનું શું, તે સાંભળ્યું છે તે જ અફવા છે, એનું કોઈ તે ચકાસણી કરી નથી. આ જીવની મોટામાં મોટી દુર્બળતા છે, નિર્બળતા છે. સંસારમાં ચાલે, સંસારમાં આ બધું ચાલે. કોઈ વેપારી ને કયો કે તારો માલ કેવો છે, તો શું કે ટોપ છે, આવો બીજો મહિનો નથી, આવ્યો નથી, બધા આજ લઈ જાય છે, હું ઘરે આજ વાપરું છું, શું કે બીજું. અને ઓલો સાંભળનારો સામે ગરાગ હોય, એ આવો બેવકૂફ હોય તો જરાય ચકાસણી ન કરે, જરાય તપાસણી ન કરે, તો એના પ્રભાવમાં આવી જાય કે ન જાય. એમ આ જગતની અંદર ચાલ્યું છે, વ્યવહારમાં બધું આવું હોય, કેમ કે સંસાર એ વ્યવહાર પ્રપંચ છે. પ્રપંચ એટલે ચેતરું, કોઈને કઈ ની ભ્રાંતિમાં નાખવું, હોય કઈ કેવું, કઈ બોલવું, કઈ કરવું, કઈ આ બધું સંસારનું સ્વરૂપ છે. પણ મોક્ષ માર્ગની અંદર, પરમાર્થ માર્ગની અંદર પ્રપંચ ચાલે? પરમાર્થમાં પ્રપંચ ન હોય. આ શિષ્યની ચાર ભૂમિકા છે એટલે સંવાદ આગળ ચાલે છે. પેલી ભૂમિકા એને મૂંઝવણ છે, બીજું એને સત્ય જાણવું છે, ત્રીજું એ વિવાદ ખાતર પૂછતો નથી, અને ચોથું એનું મન ખુલ્લું છે. આ ચાર ભૂમિકા શિષ્યની આપી પહેલા, પછી સંવાદ આવ્યો. આપણે પણ આત્મસિદ્ધિના પ્રશ્નોની અંદર પ્રવેશ કરવો છે તો શિષ્ય તરીકે કરવાનો છે, ગુરુ તરીકે કરતા નહીં. આત્મસિદ્ધિનું પારાયણ કરવું, વાંચન કરવું, એમાં ગુરુ ન બનાય પણ શિષ્ય તો. અને શિષ્યની આ ચાર ભૂમિકા છે, જેને પેલા પરમાર્થ સંબંધી મૂંઝવણ છે, હું કોણ છું, મારું સ્વરૂપ શું. આચારાંગ સૂત્રની અંદર ભગવાને વાત શરૂ કરતા પહેલા કહ્યું કે તું કઈ દિશામાંથી આવ્યો છો, પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી, દક્ષિણમાંથી, ઉપરથી, નીચેથી, ક્યાંથી આવ્યો છો, ક્યાં જવાનો છો, કઈ દિશામાંથી આવ્યો છે પછી ક્યાં જવાનો. કૃપાળુદેવે આગળ વધીને કહ્યું કે કોના સંબંધે વડગણા છે, આ બધી વડગણ તને છે, એ જ તું છો કે વડગણા અને તું બે ભેગા છો? આપણને લાગે કે આ બધું છે એ હું છું. જો વિચારવું શાંતિથી, જે બધું છે તે હું છું. જ્ઞાની કે છે કે તું છો પ્લસ કંઈક છે, એ વધારાનું છે, એ વડગણા છે, એ તું નથી. એને છૂટી થઈ શકે છે, એ તું છોડતો ભલે ને તો પોતાની મેળે છૂટી જાય. તારી પાસે સમૃદ્ધિ છે, સંપત્તિ છે, તારી ઈચ્છા હોય ત્યાં સુધી રહે, પરિવાર છે, વિયોગ થાય કે નહીં, સંતતિ છે, વિયોગ થાય કે નહીં, પદ પદવી છે, પ્રતિષ્ઠા છે, ચાલી જાય કે નહીં, બધું મને. તો એનો મતલબ એ કે તું જો છો એ તું છો અને કંઈક અધિક છે. હવે નક્કી કર કે વધારાનું શું છે, કે જે તે વડગાડી છે. પ્રશ્ન કર્યો છે કોના સંબંધે, આ જે વડગું છે એ કેના સંબંધે છે, તો પેલા નક્કી કર કે જળ અને ચેતનનો સંયોગ થઈ ગયો. આ જીવન એટલે જળ અને ચેતનનો સંયોગ. કોણ કોને વડગાડે? હોય એને ચેતન પ્રેરણા, કૃણ કહે તો કર્મ. આ પાંચ આઠ કર્મ છે, જ્ઞાનાવરણીય વગેરે, એ બધા કર્મો કોણે ગ્રહણ કર્યા ચેતનની પ્રેરણા વિના? એક એક વાત જો સમજાય એના ઉપર વિચારણા થાય, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો બધા સિદ્ધાંત જ્ઞાન એને સમજાઈ જશે, અનુભવમાં આવી જશે, એના અનુભવમાં થશે. પણ એની ભૂમિકામાં, એ શિષ્યની ભૂમિકામાં હોય તો, જો એ શિષ્યની ભૂમિકાની બદલે સ્વચ્છંદની ભૂમિકામાં હોય, અહમની ભૂમિકામાં હોય, અભિમાનની ભૂમિકામાં હોય, નહીં પકડાય. વસ્તુ જેમ છે તેમ નહીં પકડાય. અને સમ્યક દર્શનની વ્યાખ્યા શું? વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ જાણવું, શ્રદ્ધવું, તેને સમ્યક દર્શન કહેવાય. હવે જે કહેવામાં આવે છે આપણે 100% એ તો સમજો નહીં, એમાં આપણે 50% આપણી માન્યતાને કારણે કાઢી નહીં કે ના એ તો ન હોય. કોણે નક્કી કર્યું? આપણે. સેના આધારે નક્કી કર્યું? પૂર્વ માન્યતાને કારણે, પોતાની જાણકારીના આધારે, પોતાના અભિપ્રાયના આધારે. હું જાણું છું ને, મેં ઘણું વાંચ્યું છે ને, મેં ઘણું સાંભળ્યું છે. હવે પછી જે રહી છું 50% બચ્યું, એ બચ્યું એમાંથી કેટલું સમજાય છે ને, તો જ્ઞાન કેટલું થાય? આરો નથી આવતો ક્યારેય, ક્યારે આરો નથી આવતો. કેમ કે અહીંયા એ કે છે પોતાનો અહંકાર ઓગાડીને આવ્યો નથી. ભર્તૃહરિનું પણ ઉદાહરણ આપ્યું છે, ગીતાનું પણ આપ્યું છે, બ્રહ્માનું આપ્યું છે. અને આ મુશ્કેલી એ છે, આત્મસિદ્ધિની અંદર એક ગાથા સરસ મૂકી, રોકે જીવ સ્વચ્છંદ તો પામે. એકમાત્ર પોતાનો સ્વચ્છંદ હું કઈક જાણું છું એ મૂકી દે તો અવશ્ય એનો મોક્ષ થાય. તો એને શું નડ્યું? હું કઈક જાણું છું એ નડ્યું. કેમ કે જે જાણે છે એ અયથાર્થ જાણે છે, વસ્તુનું જેમ સ્વરૂપ છે તેમ જાણતો નથી. કેમ કે એને બોધ થયો છે, એને જગતના અભિપ્રાય પ્રમાણે બોધ થયો છે, જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે બોધ થયો. જે જીવને જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે બોધ થાય છે તેને સમ્યક દર્શન થાય છે. કૃપાળુદેવ તો પાને પાને આવા સત્યો ઉજાગર કર્યા છે, સ્પષ્ટ લખ્યા છે. પણ આપણે પત્ર વાંચીએ તો એમાં ચાર વાત આવતી હોય તો આપણે તો એકાદી ગ્રહણ થાય તો ભલે, ન થાય તો કેટલીક વાર તો આ પત્રમાં કઈ ખાસ છે નહીં જવા દે. ખાસ એટલે શું? પણ તને એક લીટી લખાણી, અરે એનું શીર્ષક વાંચ્યું હોય એ પકડાય તો ખબર પડી જાય કે આમાં તો કૃપાળુદેવે કહ્યું અને હું ક્યાં હેલો ગયો અમને. આ ચાર ભૂમિકાથી વાત ચાલે છે. એટલે કે છે અહીંયા આ આત્મસિદ્ધિનો શિષ્ય એટલો સરસ છે, જિજ્ઞાસુ છે, આત્મારથી જિજ્ઞાસુ છે, સંસારી જિજ્ઞાસુ નથી. સંસારી જિજ્ઞાસુ ને છો તો આ વસ્તુ ક્યાં આવીને, આ ક્યાં આવીને, આ ક્યાંથી મળશે ને, આ લાભ ક્યાંથી મળશે ને, સારી હોટલ કઈને, સારું ખાવાનું કયું, સારા પોશાકો ક્યાંથી મળશે ને, આભૂષણ ક્યાંથી મળશે, એ સંસારી જિજ્ઞાસા છે. અહીંયા જિજ્ઞાસુ એટલે પરમાર્થનો જિજ્ઞાસુ છે, પરમાર્થનો જિજ્ઞાસુ છે. સંસારની જિજ્ઞાસામાં તો બધી જ વસ્તુ દેખે છે, જાણે છે અને એના સંબંધી પ્રશ્ન કરે છે કે એનો પણ પોતાનો કઈ અભિપ્રાય હોય. પરમાર્થનો જિજ્ઞાસુ કેવો સરસ પૂછે છે પ્રશ્ન, પહેલો જ પ્રશ્ન હોય, સાહેબ દ્રષ્ટિમાં જ આવતું નથી, આ નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી નથી. એની શરૂઆત કેટલી સરસ છે. જિજ્ઞાસા હોય તો એમાં તો આપણે વસ્તુ જાણતા હોય, પછી ક્યાં મળશે ને, કેવી મળશે ને, કેવી રીતે મળશે ને, કોણ એનો એજન્ટ છે ને, શું છે તે છે. અહીંયા કે સાહેબ હું તો મૂંઝાયેલો છું, આ મારી મૂંઝવણ છે, આમાં મારું કોઈ અહમ તો ચેત નહીં, હું શું કહું, હું કઈ જાણતો નથી. કારણ કે જે આ પરમાર્થની આ વસ્તુ છે અતિન્દ્રિય છે. એટલે એને સરસ કરી કે સાહેબ અમારે આત્મા જોવો છે, જાણવો છે, પણ આ દેખાતો, અમારી પાસે કંઈક સાધન છે, જાણવાનું કંઈક સાધન છે, આંખ છે, નાક છે, કાન છે, જીભ છે, સ્પર્શ છે, પણ અમને કહોતો ખરા કે આ પાંચમાંથી અમારે કઈ ઇન્દ્રિયોનો વેપાર કરવો કે અમને આત્મા પકડાય. એટલે એને કયો પ્રશ્ન કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, આંખથી અને રૂપથી ન જણાય, તો બીજી રીતે કંઈક અનુભવ આવે તોય અમે પકડીએ. તો કે બીજો અનુભવ નથી સાહેબ, અમને લાગે છે કે આવું જીવનું સ્વરૂપ નથી, અતિન્દ્રિય છે. આ શંકા કરતા કરતા કહે છે કે જે દેખાય છે, જણાય છે ને, અનુભવમાં આવે એવું તો શરીર, એની ઇન્દ્રિયો અને ઓલો શ્વાસ લેવાય છે તે પ્રાણ, અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એમના. સાહેબ બીજું એમને એમ લાગે છે કે જે બધા કે છે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, તો અનુભવમાં તો આવતું હશે ને, તો અનુભવમાં તો શરીર આવે છે, અમારું શરીર અમને અનુભવમાં આવે છે, અમારી ઇન્દ્રિયો પણ અમને અનુભવમાં આવે છે, અને અમારો શ્વાસ પણ અમને અનુભવમાં આવે છે. કેમ કે ઇન્દ્રિયોની પાછળ જે ઉર્જા છે એ તત્વ છે, એ તો પ્રાણનું છે. પ્રાણ તત્વ ન હોય તો શરીર નિશ્ચેષ છે, શરીરની અંદર કોઈ સક્રિયતા નથી, એટલે એને અહીંયા પ્રાણ શબ્દ પણ મૂક્યો છે. જ્ઞાનીઓ કહે છે કે પ્રાણથી જે જીવે છે એ જીવ, દ્રવ્ય પ્રાણથી જીવે એ જીવ, લબ્ધિથી જીવે એ ચેતન, એ સિદ્ધ પરમાત્મા. એને ઇન્દ્રિયોની આવશ્યકતા ન હોય, એને શ્વાસની આવશ્યકતા, સિદ્ધને કોઈ શ્વાસ લેવાના નથી, એ પોતાના જીવિતવ્ય સ્વત્વ આત્માના તત્વથી જીવે છે. શું કહ્યું છે, જીવ સ્વરૂપથી જીવે છે. એક અણુ માત્ર આહારના પરિણામથી એને ભિન્ન કરી અને એ જ્ઞાનીઓએ પુરવાર કર્યું કે આ જીવ પોતાના સ્વરૂપથી જીવે છે, શ્વાસથી નહીં. આપણી કલ્પનામાં શ્વાસથી આગળ આપણે જઈ શકતા નથી, એટલે આપણે ઘણી વાર અમર થવાની સાધનામાં પણ તો શ્વાસ લે, શ્વાસ આમ કર, શ્વાસ આમ કર, શ્વાસ આમ કર, ચાલ્યા કરે. હજી પૂર્ણ રૂપે આત્મ સ્વરૂપનો કે સ્વરૂપથી જીવનારો છે, શ્વાસથી નહીં. અને સમયસારની અંદર ભગવાન કુંદકુંડાચાર્ય આ વાતને એવી સરસ મૂકી કે જ્ઞાનથી જીવનારો આત્મા. જીવનું લક્ષણ ચૈતન્ય છે, જ્ઞાન છે, બાકી કઈ નથી. જડ અને ચેતનમાં ભેદ પાડવો હોય તો શું પાડશો, જે જાણે છે તે જીવ, અને જે જાણતો નથી તે હજી પાંચે પાંચ દ્રવ્ય આવી ગયા. આ એક દ્રવ્ય અને આ બાજુ પાંચ દ્રવ્ય કેવા ભેદ પાડ્યા. તો જીવ એ સ્વરૂપથી જીવે છે, જીવનું સ્વરૂપ જીવ જ્ઞાન સ્વરૂપ છે. એની કોઈ પણ અવસ્થા નિગોદ અવસ્થામાં પણ એ જીવ જ્ઞાન રહિત નથી. ઉપયોગ લક્ષણો જીવ તત્વાર સૂત્રમાં ઉમાસ્વાતી મહારાજ જીવની ઓળખાણ આપતા સૂત્ર લખ્યું કે જીવનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ એટલે જે બીજાને જાણે છે, જાણવું તે. આ પદાર્થને ટેબલને સ્પર્શ થયો તો પણ એને જાણ પણ નથી, ઉપયોગ નથી એટલે એને જાણ પણ. પણ અહીંયા એક કીડી હોય અને કીડી આગળ આ નજીક આવે તો કીડી જુદી બાજુ ચાલવાનું શરૂ કરે. જંતુ હોય તો ઉડી જાય. કેમ ઉડી ગયું? જાણપણું છે, ઉપયોગ છે એટલે એને ભય સંજ્ઞા પકડે છે. ઉપયોગો લક્ષણો જીવ, આ એનું જાણપણું છે, આ એનું લક્ષણ છે. એટલે અહીંયા એમ કહ્યું કે દેહ એ આત્મા અથવા ઇન્દ્રિય એ આત્મા અથવા પ્રાણ શ્વાસોશ્વાસ એ આત્મા. એટલે પ્રાણાયામ એ અંતિમ અવસ્થા નથી. પ્રાણાયામ કરતા મને આવડે છે, પ્રાણને રોકી શકું બધું આવડે છે, બધું બરાબર છે. તું રોકી શક પ્રાણ, એ આત્મા નથી, એથી પર છે. આવી શક્તિ જેને વિશે છે એ આત્મા છે. વળી પાછો પ્રશ્ન કરે છે સાહેબ, વળી જો આત્મા હોય તો જણાય તે કેમ? અમે તો માનીએ છીએ કે આ જ જણાય છે. શું? દેહ છે, ઇન્દ્રિયો છે, પ્રાણ છે, શ્વાસોશ્વાસ, બીજું કઈ અમને તો એંધાણ મળતું નથી. છતાંય કોઈ બીજું એંધાણ હોય તમે માનતા હો સાહેબ કે ના, દેહ થી આત્મા જુદો છે, દેહ થી આત્મા જુદો છે. તો કોઈ બીજું એંધાણ? આ દેહ ના એંધાણ તમે આપ્યા, ઇન્દ્રિયો અને શ્વાસ આ દેહના ઇંધણ છે. પણ હવે તો ઘટપટ આદિ જેમ જેમ ઘટ છે કે મેં આ અહીંયા કુંભ છે તો ઘટનું ઇંધણ છે. એનું ઇંધણ શું છે કે ભાઈ જળને ધારણ કરી શકે, પાણી ભરણ કરી શકે. એ ઘટની અંદર ઘી નાખો તો ઘીનો ઘોડો કહેવાય, તેલ નાખો તો તેલનો ઘોડો કહેવાય. ઘટ છે, વસ્તુને ધારણ કરી શકે એવું પાત્ર છે. તો આત્મા એવું કોઈ પાત્ર છે? આ તો જણાતું નથી. પટ છે, તાણા વાણા મળ્યા છે તો એનું કપડું છે, એ આવરણ થઈ શકે છે. એ સૂતરના તાતણા હતા ત્યાં સુધી તો તાણા વાણા હતા, પણ એ જયારે વણાઈ ગયા એનું વણાટ થતા થતા પટ થતો ગયો. જેમ કપડું વણાય એમ એનો પટ એનો લાંબો તો જાય અને છેલ્લે છેલ્લે બધું સૂતર વણાઈ જાય એટલે કાપડ બને છે, પટ બને છે. એ આવરણ છે, એ આવરણ છે. તો ઘટપટ જેમ છે એમ પણ જો એ હોય તો આત્મા જણાય કે નહીં? સાહેબ અમને તો એમ લાગે છે, અમને તો એમ લાગે છે કે ક્યાંય આત્મા જેવી ચીજ જે અરૂપી છે, જે અતિન્દ્રિય હોય એવું કઈ હોય જ નહીં આ જગતમાં. શિષ્યની વાત બહુ સ્પષ્ટ, આપણો સામાન્ય ઉપયોગ શું જે દેખાય એનું જ્ઞાન થાય. કોઈ પણ વસ્તુ પેલા શું થાય? દેખાય, દર્શન થાય અને પછી એનું જ્ઞાન. જગતમાં જેટલું જ્ઞાન છે જેટલું દેખાણું એનું જ્ઞાન છે. જ્ઞાન વિશેષ થાય, પૂર્ણ થાય એ બધું જુદું. જેમ આપણને મણીને કાચ દેખાય તો આપણને મણીનો મણી છે એવું જ્ઞાન કદાચ ન થાય, પણ કાચ છે એ તો ખબર પડે ને. આ હીરો છે એમ ખબર ન પડે, પણ કાચનો ટુકડો તો ખબર પડે. તો આણે શિષ્યે સરસ નિયમ મૂકી દીધો કે જ્યાં દર્શન છે ત્યાં જ જ્ઞાન છે. જો સાહેબ કોઈ પદાર્થ દેખાય નહીં ને તો એનું જ્ઞાન કોઈ દી. કારણ કે આ જગતનો અમારો અનુભવ છે, અમને જેટલું જેટલું જ્ઞાન થયું છે એ વસ્તુનું પેલા અમને દર્શન એ સામાન્ય બોધ છે અને જ્ઞાન એ વિશેષ બોધ છે. જ્ઞાન ક્ષયોપશમના આધારે થાય, જેમ આપણને શરીરની અંદર સામાન્ય જ્ઞાન થાય કે આ પીડા ઉપડી, પણ વિશેષ જ્ઞાન તો ડોક્ટરને થાય કે આ શું થયું, શેને કારણે છે વગેરે વગેરે. તો એની સ્પેશિયાલિટી છે, એની સ્પેશિયાલિટી છે. પણ મૂળ તો સામાન્ય જ્ઞાન તો થવું જોઈએ ને કે રોગ છે એમ. અહીંયા એને તર્ક આપ્યો છે શિષ્યએ બહુ સરસ કે સાહેબ દેખાતું નથી ને, જણાતું નથી ને, એનો મતલબ કે વસ્તુનું અસ્તિત્વ નથી. એટલે હવે હું મારો નિર્ણય પહેલા આપી દઉં કે માટે છે નહીં. સાહેબ આત્મા જેવી કોઈ ચીજ, કોઈ વસ્તુ છે નહીં. અને જો આત્મા નથી તો આત્માને લગતું જે કઈ છે આ મથામણ, ક્રિયાકાંડ, વિધિ વિધાન, આટલું કષ્ટ, એ બધું મિથ્યા છે. મોક્ષ આત્માનો કરવો છે. જો આત્મા નથી તો મોક્ષ કેનો કરવો છે? શરીરનો મોક્ષ કરવો હોય તો આ કોઈ અનુષ્ઠાનની જરૂર નથી. માર દુબાકો આજીના પૂરમાં, વાત પૂરી થઈ ગઈ. આત્માનો મોક્ષ કરવો છે તો દુબાકો મારે કામ થશે, ગળે ફાંસો નાખવાથી પણ કામ થશે, સળગી મરવાથી પણ. મોક્ષ એનો કરવો છે, મિથ્યા મોક્ષ ઉપાય. સાહેબ આ બધા જે કઈ ઉપાય થાય છે, વેલા ઉઠીને ધ્યાન કરવાનું છે, પછી સૂત્ર કરવાના છે, ક્રમ કરવાનો છે, પ્રાણાયામ કરવાનું છે, પૂજા કરવા જવાનું છે, કૌશક કરવાના છે. આ બધાનું કેન્દ્ર શું? મોક્ષ, આત્માનો મોક્ષ કરવો છે. કરવું છે મુક્તિ માટે. અને આત્માની મુક્તિ પાછો પ્રશ્ન તો કોઈ કરે ને કે શેની મુક્તિ ભાઈ? તો મુક્તિ આત્માની. તો આત્મા શું છે? તો એ તો જાણતો, એ જાણતો નથી. એટલે અહીંયા એને સરસ વાત મૂકી દીધી કે મિથ્યા મોક્ષ ઉપાય, જ્યાં આત્માનું કોઈ એંધાણ નથી, જ્યાં આત્માનું કોઈ રૂપ નથી, જ્યાં આત્માનું અસ્તિત્વની કોઈ સાબિતી નથી. તો આમ બધા ઉપાયો છે એ આખા મિથ્યા છે. અને સાહેબ હું કહું છું છતાંય હું દર્શન કરીશ, કૌશક કરીશ, સ્વાધ્યાય કરીશ, પ્રાણાયામ પણ કરીશ, કારણ કે હું કહું છું પણ અંદરમાં મને પાછે કે કદાચ હોય તો. કેટલી સરસ વાત છે આ શિષ્યની. એણે કીધું મિથ્યા મોક્ષ ઉપાય, એ કહ્યું કે જો આત્મા નથી માટે, પણ છતાં હે ગુરુદેવ એ તો હું કહું છું તમને, મારી જે કઈ અજ્ઞાન છે એના કારણે, પણ મારી આ અંતરની શંકા છે, કારણ કે બહાર હું કહેતો નથી. બધું કરું છું, મંદિરે જાઉં છું, જ્ઞાની ગુરુના ચરણમાં બેસું છું, ઉપદેશના બોધ સાંભળું છું, વાંચું છું, કરું છું, વિચારું છું. અને ઘણી વાર લાગે છે કે આ સંસાર અસાર છે, બધે દુઃખ જ છે. આ જે કઈ સંસારની અંદર દુઃખ દેખીતું છે, મૂંઝવણ દેખીતી છે, હવે મૂંઝવણ વાળો હું નક્કી કરું કે આત્મા નથી, એ તો એકદમ તો બે ધડક તો હું કેવી રીતે કરું? કે સાહેબ અમારું સત્યનું જ્ઞાન છે, અંતરની શંકા છે કે આ કઈ આત્મા છે, એનો તમે શું બતાવો? યુવા શિષ્ય સદુપાય કે સાહેબ આત્મા છે એ મને સાબિત કરી દો, મને બતાવી દો, તમે મને સમજાવો. જો એને વાદ વિવાદ નથી કરવો, એને તો કહે છે કે એવી રીતે કયો, એવી રીતે કયો, કે મને સમજાય, મને ખાતરી થાય આત્મા છે, કેમ કે આ મારી અંતરની શંકા છે. કદાચ હોય ને હું ન સમજતો, અને સાહેબ તો આ બધું મિથ્યા, મારું પરિભ્રમણ કોઈ દી ટળે ને, મારા જન્મ મરણ કોઈ દી ખતમ ના થાય, અને હું તો મારા સુખનો સ્વામી કોઈ દી ન બની શકું. જો બફામમાં રહું, જો અહંકારમાં રહું, જો મારા અભિમાનમાં રહું, તો હું મારા સુખનો સ્વામી કેદી બનું? સર્વ જીવ છે સિદ્ધ સમ, હું કેદી સિદ્ધ થઈશ? જો જીવ જ રહીશ તો મારે જીવમાંથી ચેતન થવું છે, આત્મા થવું છે. સદુપાય શબ્દ મૂક્યો છે. એક એક શબ્દની અંદર કૃપાળુ દેવે વિચારણામાં શું વિચારણા મૂકી અને ઉપાયમાં કેટલી અદભુત આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર આ રચના છે. અને એ અંતરની શંકા છે એનો સદુપાય મને સમજાવો. શબ્દ છે સમજાવો. કઈ ભૂમિકા છે એની? મારે સમજવું છે, સાંભળવું નથી. મારે સમજવું છે, સાંભળવું. આપણે બધે જઈ દોડાદોડી કરીએ છીએ શેના માટે? સાંભળ, આને સાંભળી, આને સાંભળી, આ સુખ્ય છે, આ સુખ્ય છે, આ સુખ્ય છે. હજી સુધી જીવની ભૂમિકા સાંભળવાની છે, સમજવાની. સમજવાની ભૂમિકા પછી સાંભળે તો સમજે, ભૂમિકા ન હોય તો ન સમજે. સાંભળવા છે શબ્દોથી બધી વાત. કોઈ કયા દ્રષ્ટાંતો આપે છે, કોઈ કેવા તર્કથી વાત કરે છે, કોઈ કેવી ભાષાથી વાત કરે છે, કોઈ કેવી શાયરીઓ કહે છે, કોઈ કેવા ટૂચકા કહે છે, કોઈ કેવી કવિતાઓ અંદર બોલે છે, કોઈ કેવી ગાથાઓ બોલે છે. એને બધે સાંભળવામાં રસ છે. એ આખો કાનની ઇન્દ્રિયોનો વિષય છે. જેમ આ ટીકાનો રસ હોય છે ને, એમ આવો એક રસ હોય છે કે આ એવા આ સુખ કે ચાલો એને સાંભળીએ, આ સુખ કે છે ચાલો એને સાંભળીએ. હજી સાંભળવું છે. એને પ્રતીતિ નથી કે આની પાસેથી મારે સાંભળવું નથી, સમજવાનું છે. કૃપાળુ દેવનો શિષ્ય કૃપાળુ દેવની સામે બેઠો છે, એને સાંભળવા નથી બેઠો. પરમ જ્ઞાનીની સામે બેઠો છે અને શું સાંભળવો છે? પૂર્ણ જ્ઞાનીની સામે બેઠો છે, એ શ્રદ્ધાથી બેઠો છે, પોતાની મૂંઝવણથી બેઠો છે, અંતરની મૂંઝવણ છે, એને શું સાંભળવાનું છે? અરે એ જે શબ્દ બોલે એ મારે સમજવાનો છે. ભૂમિકા જો પકડાય ને, એટલે ઘણી વાર કહીએ છીએ કે આત્મસિદ્ધિના શિષ્ય થતા આવડે ને, કામ થઈ જાય. અને આ મુનિશ્રી એટલી બધી કૃપા કરી છે કે આ બધી ભૂમિકા આપી છે કે ભાઈ આત્મસિદ્ધિ વાંચો, પણ એનો આસપાસનો સંદર્ભ લઈને ભૂમિકામાં જઈને વાંચો. આત્મસિદ્ધિ સમજવાની છે, સાંભળવાની નથી. આ એક વાત જો મગજમાં બેસી જાય તો એનો એક એક શબ્દ આપણા માટે કાનનો વિષય નહીં બને, ચિંતનનો વિષય બનશે. માત્ર કા ઊંધું હતું, કા તળિયા વિનાનું હતું, કા કાણું હતું, એટલે બારે મેઘ વરસતા હતા પણ કઈ ઝીણાણું નહીં. ફરી પાછા ખાલી ને ખાલી. જો 42 ગાથાથી પાત્રતાની જરાક ઠેકાણે આવી ગયું હોય તો હવે એમ થાય કે આ બધી ગાથામાં બોધ જે કહે છે ને એ પકડવા પ્રયત્ન કરીએ. ખરેખર બોધ સમજવા જેવું છે, બોધ સમજવા જેવું છે. સાંભળીને સમજાય વાત સાવ સાચી છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ કોને સમજાય? જેને સાંભળવાની જિજ્ઞાસા છે, બોધ સાંભળવાની, તત્વને જાણવાની જેની જિજ્ઞાસા છે. શિષ્યનું મોટામાં મોટું સ્વરૂપ કે શિષ્ય તત્વનો જિજ્ઞાસો છે. કૃપાળુદેવે નાના નાના વાક્યો લખ્યા છે, એમાં લખ્યું છે તેનો તું જિજ્ઞાસો થાય. અને જાણવું તો જિજ્ઞાસા તે વસ્તુ ની કરવી, જે પદાર્થ છે, જે સત છે એની કરવી. તું જિજ્ઞાસો થાય. આ જિજ્ઞાસો થવા માટે તો પેલી લીટી આપી, કોણ છું, ક્યાંથી થયો. પહેલામાં પહેલું તત્વ પોતાનું અસ્તિત્વ, કે હું છું કે માત્ર એક કલ્પના જ છે, કે આ કોઈ અસ્તિત્વ છે, આ કોઈ કોથળો છે, સ્તંભ છે, કલ્પના છે? અને એનો જવાબ આપ્યો એમણે, એહી નહીં હે કલ્પના, એહી નહીં વિભંગ. જોજે, આ કલ્પના નથી કે દેહ ની અંદર આત્મા બિરાજે છે, સત બિરાજે છે, અનુત્પન્ન છે, અવિનાશી છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અવ્યાબાધ ચોખણો ભંડાર છે, પરિપૂર્ણ ચેતન તત્વ છે, સિદ્ધ જેવું છે. તારી જ અંદર એક દેહ તે તું નથી. દેહ તો એ ખોટું આવરણ છે, ભ્રાંતિ છે, ખસી જશે, તૂટી જશે, નષ્ટ થઈ જશે. તું છો, અને તું છો મોક્ષ સ્વરૂપ છો. આ અમે જે વાત કરીએ છીએ એ કલ્પના નથી કોઈ કવિ ની, એહી નહીં વિભંગ. આ કોઈ જૂઠાણું નથી, આ જૂઠાણું નથી, આ ખોટું બોલવાના ધંધા નથી કર્યા. કારણ કે અમારે અનંત ભવ કરવાનો. એક પત્રમાં આવે છે, તમને જે છે એ સત્ય બતાવીએ છીએ, અમારે હવે અનંત ભવ, જૂઠું બોલીને હવે અમારે પરિભ્રમણમાં જવું જ નથી. મુનિઓને કહે છે, તમને અમે અમે અસત્ય કહીને શું કરીએ? તો સૌથી મોટી આ તીર્થંકરોની, વિતરાગોની કરુણા હોય તો એ છે કે પેલા એ કેવા માગતા નથી, અને જયારે કરુણાવશ કે છે ત્યારે મૂર્છા બોલતા નથી, પક્ષપાત રાખતા નથી, મારા તારાના ભેદ એને છે નહીં. એટલે પૂર્ણ વિતરાગ છે, અને મૂર્છાવાદનું આચરણ એને હોય નહીં. એ સત્ય જ કે, અને કેવળ સત્ય, અને કેવળ સત્ય જ કે. તો એ વાત અહીંયા શિષ્યની ભૂમિકામાં આપણે જરા બેસાડવી પડે. એની શંકાઓ છે, એ બધી શંકાઓનું સમાધાન હવે સદગુરુ આપે છે. એ સમાધાન આપણને, એ શંકા આપણી બની જાય તો સમાધાન આપણું બનશે. શિષ્યની શંકા જે છે એની સાથે આપણે જરાક જોડાઈ જઈએ તો ગુરુની જે મધુર વાણી આવશે, અમૃત વાણી, એ સમાધાન આપણું પણ, આપણને પણ એ સ્પર્શ થશે. તો અહીંયા કે છે, સમજાવો સદુપાય. શિષ્યની માગણી જે છે ને એ અદ્ભુત છે. હે પ્રભુ, મને તમે સદુપાય સમજાવો. હવે કોઈ જેને કહીએ કે લૂઝ ટોક નથી, ખુલ્લું મન છે, આ જિજ્ઞાસુપણાની પરાકાષ્ઠા છે. પ્રભુ મને સદુપાય સમજાવો. આટલી કે હું કઈ જાણતો નથી, મને કઈ ખબર નથી, અને આવું એક કોઈ પરમ તત્વ જેવું, આ તમે છ પદ કીધા કે આત્મા છે, નિત્ય છે, છે કરતા, નિજ કર્મ છે, ભોગતા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય શું ધર્મ, તો મને પેલું પદ સમજાવો એટલે હું ધર્મ ને મોક્ષ તો સમજી લઈશ. અદભુત વાત છે. ખૂબ શાંતિપૂર્વક, મનનપૂર્વક, વિચારણાપૂર્વક આમાં જરા ઉપયોગ લગાવવો પડે. ફરીથી વાંચવા, એ પાના બે ચાર પાના છે, વાંચવા શાંતિથી, વાંચવા ઉપયોગપૂર્વક, વાંચવા ધ્યાનથી, વાંચવા ધૈર્યથી, વાંચવા. જીવનની અંદર આત્મસિદ્ધિ બોલવાના પ્રસંગ ઘણા આવશે, સમજવાના પ્રસંગ રેર આવશે, કે જ્યારે આવો કોઈ યોગ બન્યો હોય સમજવા, વિષય નીકળે ત્યારે સમજાય, બાકી તો બધું બોલવાનું ને સાંભળવાનું ચાલ્યા કરશે. પણ આ યોગ એવો બન્યો છે કે જેમાં આપણને આત્મસિદ્ધિ સમજવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે. આપણે જ્યાં સ્વાધ્યાયમાં લીધું છે એ સ્વનો અધ્યાય અત્યારે ચાલે છે, આ સાચા અર્થમાં સ્વાધ્યાય ચાલે છે. કે અધ્યાય કેનો કરાય છે? સ્વનો. અહીંયા પેલો પ્રશ્ન શિષ્યોનો છે કે સાહેબ, સ્વ જેવી કોઈ ચીજ નથી, એની આ શરૂઆત થઈ છે. આ એ જે શરૂઆત કહ્યું ને, જે સ્વરૂપમાં કે રૂપ છે, અરૂપ છે, સંસારમાં રૂપ પણ છે ને અરૂપ પણ છે, રૂપી પદાર્થો છે અને અરૂપી પદાર્થો છે, ધર્માસ્થિકાય છે, અધર્માસ્થિકાય છે, કાળ છે, આકાશ છે, રૂપ ને અરૂપ છે, સ્વરૂપ તું એક જ છો. સમજવાનું છે સ્વરૂપ, રૂપ ને અરૂપ નહીં, બે ને તું જાણસ. કદાચ તારા ધ્યાનમાં ન હોય પણ રૂપ અને અરૂપ બંનેને તું, એને જાણવા માટેની સામગ્રી તારી પાસે છે, કેમ કે ઇન્દ્રિયો છે. પરંતુ સ્વરૂપને જાણવાની સામગ્રી એ તારું કર વિચાર તો પામ, એ તારી પાસે આ એની વિચાર આખી સાધના છે. ધીરે ધીરે જો પકડાય તો મેં કહ્યું કે સમજવાનો અવસર બહુ ઓછો આવે છે. જીવનમાં વાંચવાનો, સાંભળવાનો, ઘણા ઘણા પ્રસંગો આવે, બોલવાનો આવે, સમજવાનો ઓછો આવે. અને પરમાર્થનો માર્ગ એ સમજવાનો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજો નથી એટલે. અને ગુરુની મહત્તા સમજાવ્યું તે સદગુરુ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ. અહીંયા પણ સદગુરુ એ નહીં કે જે કીએ, કેનારા તો ઘણા મેળા, ઉપદેશ કરતા ઘણા મેળા, સમજાવનારા કોઈ ન મેળા. કોઈ ન મેળા સમજાવનારા કોણ? જ્ઞાની ગુરુ અમને ન મેળા અત્યાર સુધી. ઘણા ગુરુઓ કર્યા, કુળ ગુરુઓ કર્યા, દ્રષ્ટિ રાગના ગુરુઓ કર્યા, બધું કર્યું, કોઈ સ્વરૂપને સમજાવ્યું નથી. સમજાય, સ્વરૂપ સમજાયું હોત તો આ અવસ્થા ન હોત, આ પરિભ્રમણની અવસ્થા ન હોત. સમજાવ્યું તે પદનમુ શ્રી સદગુરુ ભગવાન. ત્યાં પણ સદગુરુની સ્થાપના કરી છે, ત્યાં પણ એનું લક્ષણ આપ્યું છે. પણ આપણે પછી છે ને આપણા મનમાં જે પકડાઈ જાય ને, તો બીજા લક્ષણો પણ જ્ઞાનીએ કીધા હોય એ ધ્યાનમાં લેતા, સમજાવ્યું તે પદ નમો. આ પદને જેણે સમજાવ્યું છે, આત્માના પદને, સ્વરૂપને, એ સદગુરુ છે. મારો સદગુરુ એ કૃપાળુ દેવના બોધથી મને સ્વરૂપનું પદ સમજાય છે તો એ મારો ગુરુ છે. પછી પ્રત્યક્ષ ને પરોક્ષ, પ્રત્યક્ષ હોય ને સમજાય ને કઈ ધૂળ તો શું કામનું? ધોઈ પીવા છે, ઘસીને ગુમડે લગાડવા છે. પરોક્ષ છે પણ મને સમજાવે છે એના બુદ્ધિથી, એના વચન યોગથી, એના જ્ઞાન સ્વરૂપથી. જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ રૂપમ. હે ગુરુ, તું તો જ્ઞાન સ્વરૂપ છો, બોધ સ્વરૂપ છો, દેહ સ્વરૂપ નથી. અમારે તારા દેહને શું કરે? પેલી ગાથામાં પણ કેટલી સ્પષ્ટતા છે. અને એવા સદગુરુ ભગવંત સમાન છે. ત્યાં કીધું છે કે ગુરુમાં અને પરમાત્મામાં ભેદ ન કરવો, કે જેને તને તારું સ્વરૂપ સમજે. તો આપણે એ વાત ગમે ત્યાં ઠઠાડી દઈએ પછી, કે ગુરુ પરમાત્મા છે. અરે મૂર્ખ, કયો ગુરુ પરમાત્મા છે? કોને સમજ? ક્યાં વિચાર લાંબો કરવો છે? ટૂંકી બુદ્ધિના આપણે અને એવો ટૂંકો વ્યવહાર આપણે ચાલ્યા કરે છે. આમ ને આમ સંસારમાં અનંત કાળથી આ બધું પાંજગળ ચાલ્યા કરે છે. આત્મસિદ્ધિની અંદર એક એક ગાથાએ ગાથાએ પરમ કૃપાળુ દેવી એવી કરુણા કરી છે કે કોઈ જે ગાથાએ પકડાયો ને અહીંયા અટકી જશે. કદાચ આગલી બધી એમને એમ ગઈ હોય ને, તો 142 ગમ એક એક ગાથા એને જગાડવા માટેની છે. એક ગાથામાં પણ જેનું મન ચોઈટું હોય ને બરોબર, તો એ આખો સાર પકડી લેશે 142 નો. આગળ જેટલી ગઈ એટલી અને પાછળ જેટલી બાકી છે એટલી. જો વાત એને બરોબર એક ગાથાનો સ્પર્શ થઈ ગયો, બહાર નહીં લાગે. અહીંયા કહ્યું છે આપણે હવે આનું વિવરણ પૂરું કરીએ. શિષ્યની આશંકા નંબર 1, ભગવાન એનું હવે સમાધાન આપે છે. સમાધાન આપે છે, જોઈએ. ગાથા વાંચીએ, પછી થોડું વાંચીએ. પાસ્યો દેહા ધ્યાસતિ આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણ ભાષ્યો દેહાદ્યાસ આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે જુદા છે કેમ કે બે જુદા જુદા લક્ષણ થી પ્રગટ ભાનમાં આવે છે. અનાદિકાળ થી અજ્ઞાન ને લીધે દેહ ના પરિચય થી દેહ જ આત્મા ભાસ્યો છે અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે. પણ જેમ તરવાર અને જ્ઞાન રૂપ લાગવા છતાં બંને જુદા જુદા છે તેમ આત્મા અને દેહ બંને જુદા છે. સમાધાન. સદગુરુ ઉવાચ. સદગુરુ ઉત્તર આપતા નથી, ચર્ચામાં ઉતરતા નથી, સમાધાન જરૂર કરે છે. સમાધાન એ સાધકની સંપત્તિ છે. વેદાંતની પરિભાષામાં ચાર સાધન ચતુષ્ટય છે. એક, આ લોકના અને પરલોકના સુખો પ્રત્યે વૈરાગ્ય ભાવ. બે, નિત્ય, નિત્યનો વિવેક, કયો પદાર્થ નિત્ય છે અને કયો પદાર્થ અનિત્ય છે તેનો વિવેક. ત્રીજું, મુમુક્ષુતા. અને ચોથું, સમ, સમ દમ આદિ સઠ સંપત્તિ. સમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન આ સઠ સંપત્તિ કઈ છે. જ્યાં સુધી મનનું જ્ઞાનપૂર્વક સમજણપૂર્વક વિવેકપૂર્વક સમાધાન થતું નથી ત્યાં સુધી ઊંડે ઊંડે મનમાં દ્વંદ્વ શંકા અને સંદેહ રહે છે. મન વ્યાકુળ રહે છે. ધ્યાન માટે મન સમાધાન વાળું હોવું જોઈએ. સમાધાનનો અર્થ બાંધછોડ નહીં પણ વસ્તુ તત્વ જેવું છે તેવું ચારે બાજુથી જાણવામાં આવી ગયું. વાત સ્પષ્ટ થઈ ગઈ અને જેમ છે તેમ સ્વીકાર થઈ ગયો. શ્રદ્ધા થઈ એમાંથી જે અવસ્થા આવે છે એને સમાધાન કહેવાય. સદગુરુ સમાધાન કરે છે અને પંડિતો ચર્ચા કરે છે. પંડિતોનું કામ ઉત્તરો આપવાનું છે, જ્યારે સદગુરુનું કામ સમાધાન કરવાનું છે. સમાધાન કરવાનો પ્રારંભ સદગુરુ કરે છે. જે પ્રારંભ થયો ગુરુના જવાબ એ સમાધાન શબ્દ આવ્યો. શિષ્યની આશંકા અને ગુરુનો જવાબ નથી આપવાતા. પેલો કે છે સમજાવો સદુપાય, મારે સદુપાય સમજવો છે. એટલે શિષ્ય કે જાના જવાબ ન હોય આનું સમાધાન બેસે છે. પારેખ સમાધાન ચર્ચાનો ઉત્તર નો હોય, જવાબ નો હોય, કઈ જવાબ ન દે, જવાબ દેવાની જરૂર જ નથી. સમાધાન કરાવી દેવા, અહીંયા સમાધાન કરાવી. એનું પેલી ટીકાની અંદર જે કહ્યું છે કે ભાઈ આત્માને દેહ બંને જુદા છે. કેવી રીતે જુદા છે? લક્ષણ થી જુદા છે. જો સમાધાન કરવું છે એટલે બંને છે દેહ ને આત્મા બંને લક્ષણ થી જુદા છે. શું લક્ષણ છે દેહ ના? ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ થાય છે, હાનિ થાય છે, જીર્ણ થાય છે, શીર્ણ થાય છે અને નાશ પામે છે. આ દેહ નો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ તો કે જુદો છે, ઉત્પન્ન થતો નથી, એમાં હાનિ વૃદ્ધિ થતી, એની કોઈ જીર્ણતા જરા પણ આવતું અને એનો નાશ પણ નથી. અજર અમર અવિનાશી એવું તત્વ એ આત્મા છે. આ બંને લક્ષણથી વિચાર કરતા, આ લક્ષણથી જુદો છે કોઈ પદાર્થ એને જાણતા ન હોય, આપણે ઓળખતા ન હોય, તો ઓળખવો કેવી રીતે? લક્ષણ. આપણે બજારમાં ચીજ વસ્તુ લેવા જવી હોય, આપણે જાણતા નથી, તો જેને જોયો છે ને પૂછીએ કે કેવો હોય, અમે જશું તો લેવા મોલમાં, પણ અમને ખબર નથી, તો એમ કે આવું હશે, આવું હશે, આવું હશે, આમ હશે, તો એ પ્રકારે તમે લેજો. તો આપણે લક્ષણથી પદાર્થની ખરીદી કરીએ છીએ, એ પહેલી વાર ખરીદ કરવાનો આપણા ભાગમાં આવે, પણ છતાંય આપણે લક્ષણથી પદાર્થની યથાર્થ પ્રમાણમાં ખરીદી કરી શકીએ. તો પદાર્થને, જે પદાર્થ આપણે જાણતા ન હોઈએ, એને જાણવાનું સાધન પહેલું એના લક્ષણો છે. પ્રત્યેક પદાર્થ એને એના લક્ષણો, લક્ષણથી લક્ષ્ય જાણી શકાય, એટલે એને વેદાંતની અંદર અલક્ષ્ય અથવા અલખ કીધું છે. અલખ એટલે આ લક્ષ નથી થતો, પણ એક વાર તું તારા જ્ઞાન સ્વભાવનો લક્ષ કર, તો પછી સંતો કે અલખની આરાધના કરીએ છીએ. અલખ લક્ષ્ય જેનો ન થઈ શકે, જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જાણતા ન હોય એના લક્ષણ શું છે, તો એ લક્ષમાં નથી આવતો. એમ અહીંયા કે છે, પહેલા વહેલા તો આના પ્રગટ લક્ષણ છે, તું લક્ષણ જાણી લે. જીવને જાણવો હોય તો જીવના લક્ષણ જાણી લે. 436 ના પાઠમાં કૃપાળુ દેવે કહ્યું, સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. ભાઈ બનારસીદાસજીએ સમયસર નાટકની અંદર આત્માની ઓળખાણની ગાથાઓ લખતા આ લખ્યું કે તું પેલા લક્ષણ જીવના બરોબર વિચાર, આ લક્ષણ વિચારીશ તો તને આત્મા પકડમાં આવશે. તો અહીંયા પેલી ગાથાની અંદર સમાધાન આપે છે, સમાધાન કે જો તું વિચાર, આ વિચાર તર્કથી નથી વિચારવાનો, આત્માને તર્કથી નથી વિચારવું. એ દેખાય છે કે નથી દેખાતું, નથી જણાતું રૂપ, આ તર્કનો વિષય નથી, આ સમાધાનનો વિષય છે, અનુભવનો વિષય છે. અને લક્ષણ હોય તો પદાર્થ અનુભવમાં આવ્યો હોય, આવ્યા વિના સાકરમાં મીઠાસ છે, ચર્ચા કઈ રાખો છે કે નહીં, કેવી રીતે છે, ક્યાં છે, કેટલા પ્રમાણમાં છે, શું છે? અરે મીઠાશ છે, એનું લક્ષણ છે. આ લક્ષણ તો અનુભવ કરતો થાય, પદાર્થની અંદર એ જુદો પડે. એવી રીતે દરેકે દરેક પદાર્થની અંદર એના લક્ષણ છે. ખારાશ છે તો મીઠું છે, તીખાશ છે તો મરચું છે, ખટાશ છે તો લીંબુ છે, મીઠાશ છે તો સાકર છે, ગોળ છે. લક્ષણથી પદાર્થ પકડાય. લેબોરેટરીની અંદર સાયન્સમાં જે ભણતા હોય ને, FY ઇન્ટર હતું ત્યારે, તો અત્યારે હશે તો ખરું, પણ યારે શું કરે, થોડા પાવડર મૂકે 3-4 પ્રયોગશાળામાં, પછી એને શું કરવાનું, છોકરાએ એનું એનાલિસિસ કરીને કહી દેવાનું કે આ શું છે, આ શું છે, આ શું છે, આ શું છે. એમાં ચાકનો પાવડર હોય અને મીઠાની ભૂકી હોય, ફટકડીની ભૂકી હોય, બધું હોય, પણ બધાના લક્ષણ છે. પેલા એ ભણ્યો છે કેમિસ્ટ્રી, એમાં લક્ષણ બધા જાણે છે બધા પદાર્થના, પછી એને જે કરવું હોય પ્રયોગ કરવો એ કરે, પ્રયોગ કરીને પછી એ પોતાનું જજમેન્ટ આપે. તો પદાર્થને ઓળખવાની રીત શું? સમાન દેખાતા પદાર્થની અંદર પણ લક્ષણ, ન જાણતા હોય એવો પદાર્થને ઓળખવો હોય તો પણ લક્ષણ. એમ આખા જગતની કેમિસ્ટ્રી જાણે, કેમિકલ ભણીને આખા જગતની કેમિસ્ટ્રી, કેના લક્ષણ આ છે. અને બીજામાં કહ્યું કે બંને ભિન્ન છે. ઉદાહરણ આપ્યું, દ્રષ્ટાંત આપ્યું, શું આપ્યું? જેમ અસીને, અરે ભાઈ એકમેકમાં છે, દેહમાં આત્મા છે, દેહમાં આત્મા છે, જુદો નથી, દેખાતો નથી. તો તલવાર દેખાતી નથી, કટારી મ્યાનમાં છે, દેખાતી નથી, પણ જુદી ખરી કે નહીં? જુદી ખરી, એને જુદી કરી શકાય છે. અને મ્યાનના નાશથી તલવારનો નાશ થતો, કટારીનો નાશ થતો, એ રીએ છે. એમ તને સમાધાન આપવું છે, આવા લક્ષણથી સમાધાન આપે છે. અને સરસ વાત મૂકી છે, સમાધાન એ સાધકની સંપત્તિ છે. જેને સમાધાન થયું નથી ત્યાં સુધી એ જ્ઞાન આત્મસાત થયું નથી. શબ્દો મળ્યા હશે, સાંભળ્યું હશે, કોઈના ઉપદેશ સાંભળ્યા, કોઈના પ્રવચન સાંભળ્યા, પણ અંતરની અંદર જે પ્રતીતિ થવી જોઈએ, શ્રદ્ધા ઉગવી જોઈએ, એ નથી ઉગતી, કેમ કે એને સમાધાન નથી થયું. એ કહે છે કે બધા પ્રવચનો સાંભળ્યા, પણ હજી જોઈએ એવો અંદર ઠરીને ઠામ થવો જોઈએ, કારણ કે સમાધાન મળ્યું નથી. અને સમાધાનના ચાર સાધનો વેદાંતની અંદર વિચાર સાગર નામનો ગ્રંથ છે નિશ્ચલ દાસજીનો, અને એમાં ચાર સાધન આપ્યા છે. વૈરાગ્ય પેલો લક્ષણ, બીજું વિવેક, ત્રીજું મુમુક્ષુતા, અને ચોથું સડ સંપત્તિ. એ સડ સંપત્તિમાં સમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. તો જ્યાં સુધી મનનું જ્ઞાનપૂર્વક, સમજણપૂર્વક, વિવેકપૂર્વક સમાધાન ન થાય ત્યાં સુધી શંકા ટળતી. આત્મસિદ્ધિના શિષ્યની શંકામાં એને છ પદની અંદર પાંચ પદના ઉપદેશમાં એની શંકા પૂરી થઈ. ગીતાની અંદર 18 અધ્યાય ભગવાનને કેવા પડ્યા, ત્યારે પછી એનો મોહ ગયો, નષ્ટ. અહીંયા પણ એનો મોહ છે, અજ્ઞાન છે, ટળે છે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ વાર, અપૂર્વ. આવું તો ક્યારેય નહોતું આવ્યું. આ સમાધાન છે, સમજણ પૂર્વક છે, જ્ઞાન પૂર્વક છે. આ સમાધાન છે. આ શાસ્ત્રની ખૂબી આ છે, જે શાસ્ત્ર સમાધાન આપી શકે છે, મનની મૂંઝવણનો ઉકેલ આપે છે. પછી હવે કેટલા આપણે એને સાધ્ય કરી શકીશું એ આપણો પુરુષાર્થ, પાંચ સમવાય, કર્મબળ કેટલું કામ કરે છે, પુરુષાર્થ કેટલો કામ કરે છે, પણ સમજણ તો હોવી જોઈએ ને. આત્મ આરાધના, જે આત્માને ઓળખે છે, આત્માની આરાધના કરવાનો છે. જેને આત્માનું ઓળખાણ જિંદગીભર થયું નથી એ આત્માની આરાધના શું કરશે? માટે સૌથી પ્રથમ આ પેલું પદ જે આવશે એ આત્માની ઓળખાણ આવશે. લક્ષણથી ઓળખો, યુક્તિથી ઓળખો, સમજણથી ઓળખો, અને આત્મા ઓળખાય તો પછી એ ઓળખેલો આત્મા આજ નહીં તો કાલ સિદ્ધ થશે. જ્ઞાનીઓ તો એમ કે છે કે એક વાર આત્મા ઓળખાયો તો 15 ભાવથી તારું ભ્રમણ વધારે હોઈ શકે નહીં. તો આત્માને ઓળખો નહોતો એટલે આ તારા 84 લાખના ભ્રમણ હતા. પેલું ભજન બહુ સરસ છે, આત્માને ઓળખા વિના રે લક્ષ 84 નહીં ટળી રે. ત્યાં સુધી તારી 84 ચાલુ જ છે, એક પૂરી થાય તો બીજી, બીજી પૂરી થાય તો ત્રીજી. આત્માને ઓળખા, એની વિશેષ વિચારણા અવસરે.